વચનામૃત ગઢડા પ્રથમનું 72મું. કાળ કર્મ ભૂંડું ન કરી શકે તેવા ભક્તનું લક્ષણ. બ્રહ્મહત્યાનું પાપ લાગવાનું કારણ. ભગવાનના કલ્યાણકારી ચરિત્ર વિશે દોષ ન પરઠવા વિશે બોધ. મહિમાએ સહિત અને મહિમાએ રહિત નિશ્ચયનું લક્ષણ. ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ ભક્તના લક્ષણ. સંવત 1876ના ચૈત્રવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કાલને દિવસ તમે દાદા ખાચર આગળ બહુ રૂડી વાર્તા કરી હતી, તે વાર્તા સાંભળવાની અમારે સર્વેને ઘણી ઈચ્છા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય સહિત હોય ને સંતનું ને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતો હોય ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે, તે કાળ ને કર્મ એ બેય મળીને એનું ભૂંડું કરી શકતા નથી. અને જેને ભગવાન ને ભગવાનના સંતને વિશે જો નિષ્ઠામાં કંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાને ઈચ્છે તોય પણ રૂડું થતું નથી. અને જે ગરીબને કલ્પાવે તેનું તો કોઈ રીતે રૂડું જ થાય નહીં. અને મહાભારતમાં ભીષ્મ પિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું છે, જો તું ગરીબને કલ્પાવીશ તો તું તારા વંશે સહિત બળીને ભસ્મ થઈ જઈશ. માટે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજો હોય પણ ગરીબ માત્રને લેશ માત્ર દુખાવવો નહીં. અને જો ગરીબને દુખાડે તો તેનું કોઈ પ્રકારે સારું થાય નહીં. અને જો ગરીબને દુખાડે તો બ્રહ્મ હત્યા જેટલું પાપ થાય છે. અને તેમજ કોઈને માથે જૂઠું કલંક દેવું તે પણ બ્રહ્મ હત્યા જેવું છે. અને જો સાચું કલંક હોય તો પણ તેને એકાંતે તેડીને તેનું રૂડું થાય એમ કહેવું પણ તેને ફજેત કરવો નહીં. અને તેમજ પાંચ પ્રકારની જે સ્ત્રીઓ છે તેનો જો ધર્મ ભંગ કરાવે તો તેને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. તે પાંચ પ્રકારની સ્ત્રીઓ કેવી? તો એક તો પોતાને શરણે આવી હોય અને બીજી તે પોતાનો સંગ કરવા ન ઈચ્છતી હોય અને ત્રીજી તે પતિવ્રતા હોય અને ચોથી તે વિધવા સ્ત્રી અને પાંચમી તે વિશ્વાસી સ્ત્રી. એ પાંચ પ્રકારની સ્ત્રીઓને સંગાથે જો વ્યભિચાર કરે તો તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. તેમાં જે વિધવા સ્ત્રી છે તેનું મન જો કુમાર્ગને વિશે ડોલતું હોય તો તેને સમજાવીને ધર્મમાં રાખવી. પછી મુનિ જે તે ભગવાનના રસિક કીર્તન ગાવા લાગ્યા તેને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાન જીવના કલ્યાણને અર્થે દેહ ધરે છે ત્યારે મનુષ્યના જેવી જ સર્વે ક્રિયા હોય તેને દેખીને જે ભગવાનના ભક્ત હોય તે તો ચરિત્ર કરી જાણે અને વિમુખ જીવ હોય અથવા કાચો પોચો હરિભક્ત હોય તે તો તે ચરિત્રને વિશે દોષ પરઠે. જેમ શુકજીએ રાસ પંચાધ્યાયીનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો. પછી એમ પૂછ્યું, જે ભગવાન તો ધર્મની મર્યાદા સ્થાપન કરવાને અર્થે પ્રગટ થયા હતા, તેણે પરસ્ત્રીનો સંગ કરીને ધર્મનો ભંગ કેમ કર્યો? એવી રીતે દોષ લીધો. અને શુકજીએ તો સમજી વિચારીને ભગવાનનું ગુણગાન કર્યું છે. કામદેવે બ્રહ્માદિક દેવતાને જીતીને પોતાને વશ કર્યા તેનો કામદેવને અતિશય ગર્વ થયો. તે ગર્વને ઉતારવાને કાજે ભગવાને કામદેવને પડકાર્યો. તે જેમ કોઈ બળવાન રાજા હોય તે શત્રુને પોતાના ગાંઠની દારૂ ગોળી અપાવીને પછી તે સાથે લડવા જાય, તેમ ભગવાને કામદેવ રૂપી શત્રુને લડ્યાનો સામાન મોરથી આપ્યો. તે શું તો કામદેવનું બળ જ્યારે સ્ત્રીનો સંબંધ હોય ત્યારે થાય, તેમાં પણ શરદ ઋતુને વિશે રાત્રિમાં કામદેવનું વધુ બળ થાય તથા સ્ત્રીના રાગ રંગ વિલાસના શબ્દ સાંભળવા તથા સ્ત્રીનું રૂપ જોવું, સ્ત્રીનો સ્પર્શ કરવો, તેણે કરીને કામદેવનું અતિશય બળ વધે છે. એ સર્વે સામાન શ્રી કૃષ્ણ ભગવાને કામદેવને આપીને તેને જીતી લીધો અને અખંડ બ્રહ્મચારીની પેઠે ઉર્ધ્વ રહેતા રહ્યા અને એવી રીતે કામનો ગર્વ ઉતાર્યો. એવું અલૌકિક સામર્થ્ય ભગવાન વિના બીજામાં હોય નહીં. એવું અતિ ભગવાનનું સામર્થ્ય જાણીને શુકજીએ ભગવાનના ચરિત્ર ગાન કર્યા અને રાજા પરીક્ષિતને તે વાત સમજાણી નહીં ત્યારે દોષ પરઠ્યો. માટે કોઈક એમ કહે છે, તમે પરમહંસ થઈને રસિક કીર્તન કેમ ગાવ છો? તો તેને એમ કહેવું છે, જો અમે રસિક કીર્તન ન ગાઈએ અને ભગવાનના રસિક ચરિત્રને વિશે દોષ પરઠીએ તો અમે પણ રાજા પરીક્ષિત તથા બીજા જે નાસ્તિક વિમુખ જીવ તેની પંક્તિમાં ભળીએ. માટે અમારે તો વિમુખની પંક્તિમાં ભળવું નથી. શા માટે જે પરમહંસ માત્રના ગુરુ જે શુકજી તેણે ભગવાનના રસિક ચરિત્ર ગાયા છે, માટે અમારે પણ જરૂર ગાવવા. અને ક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે તે જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિશે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે ત્યારે સર્વે મનુષ્યના જેવા જ ચરિત્ર કરે છે. અને જેમ મનુષ્યને વિશે હારવું જીતવું ભય શોક કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા ઈર્ષ્યા ઇત્યાદિ માયિક સ્વભાવ હોય તેવા જ સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે. તે સર્વે જીવોના કલ્યાણને અર્થે છે. પછી જે ભક્ત હોય તે તો એ ચરિત્રને ગાઈને પરમપદને પામે છે અને જે વિમુખ હોય તે દોષ પરઠે છે. અને એ ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે તેમજ પ્રકૃતિ પુરુષ થકી પર જે અક્ષર બ્રહ્મ તેના પણ આત્મા છે. અને ક્ષર અક્ષર એ બેને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને પોતે ક્ષર અક્ષરથી ન્યારા છે. અને ભગવાનની મોટાઈ તો એવી છે જે જેના એક એક રોમના છિદ્રને વિશે અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યા છે. એવા જે મોટા ભગવાન તે જીવોના કલ્યાણને વાસ્તે મનુષ્ય જીવડા થાય છે ત્યારે જીવને સેવા કર્યાનો યોગ આવે છે. અને જો ભગવાન જેવડા છે તેવડાને તેવડા રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માંડના અધિપતિ દેવ તેને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાનું સામર્થ્ય રહે નહીં તો મનુષ્યને તો રહે જ ક્યાંથી? અને જેમ વડવાનળ અગ્નિ છે તે સમુદ્રના જળને વિશે રહ્યો છે ને સમુદ્રના જળને પીએ છે ને સમુદ્રનો ઓલાવ્યો ઓલાતો નથી એવો મોટો છે તે અગ્નિ જ્યારે આપણે ઘરમાં દીવો જોઈતો હોય ત્યારે આવીને આપણા ઘરમાં બેસે તો આપણને દીવા જેવું સુખ થાય નહીં અને બળીને સર્વે ભસ્મ થઈ જઈએ. અને તે જ અગ્નિ દીવા રૂપે હોય તો અજવાળું કરે ને આનંદ થાય, અને તે દીવો છે તો તેનો તેજ અગ્નિ પણ ફૂંકીએ તથા હાથે કરીને ઓલવીએ તો ઓલાઈ જાય એવો અસમર્થ છે, તો પણ તે થકી જ આપણને સુખ થાય. પણ વડવાનળ અગ્નિથી સુખ ન થાય, તેમજ ભગવાન મનુષ્ય જેવા અસમર્થ જણાતા હોય પણ અનેક જીવનું કલ્યાણ એ થકી જ થાય. પણ જેના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે એવી મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થાય નહીં, માટે એવે રૂપે કરીને કલ્યાણ ન થાય. તે માટે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારીને જેવા જેવા ચરિત્ર કરે છે તે સર્વે ગાન કરવા યોગ્ય છે. પણ એમ ન સમજવું જોઈએ ભગવાન થઈને એમ શું કરતા હશે, અને ભગવાનના ચરિત્ર તો સર્વે કલ્યાણકારી જ સમજવા, એ જ ભક્તનો ધર્મ છે. અને એવું સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય છે. પછી રોજકાના હરિભક્ત કાકેભાઈએ પૂછ્યું છે, જેને મહાત્મ્ય વિનાનો એકલો ભગવાનનો નિશ્ચય હોય તેના શા લક્ષણ છે, અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને એકલો નિશ્ચય હોય તેને એમ ગાઢ થાય છે, ભગવાન તો મળ્યા છે પણ શું જાણીએ કલ્યાણ તો થશે કે નહીં થાય, અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને તો એમ સમજાય છે જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે, અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય તો મારે કલ્યાણનો શો સંશય છે, હું તો કૃતાર્થ છું. અને જે કાંઈ સાધન કરું છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું એમ સમજે તેને ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય જાણવો. પછી વળી કાકેભાઈએ પૂછ્યું છે, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના જે ભગવાનના ભક્ત તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્ત પોતાને દેહ થકી જુદો જે આત્મા તે રૂપ માને, અને દેહના ગુણ જે જડ, દુઃખ, મિથ્યા, અપવિત્રપણું ઇત્યાદિ છે તે આત્માને વિશે માને નહીં, અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી ઇત્યાદિ જે આત્માના ગુણ તે દેહને વિશે માને નહીં, અને પોતાના શરીરને વિશે રહ્યો જે જીવાત્મા તેને દેખે, અને તે આત્માને વિશે રહ્યા જે પરમાત્મા તેમને પણ દેખે, અને બીજાના દેહમાં જે આત્મા રહ્યો છે તેને પણ દેખે ને એવો સમર્થ થયો છે તો પણ એ આત્મદર્શન થકી ભગવાન ને ભગવાનના સંત તેને અધિક જાણે છે, પણ પોતાને આત્મદર્શન થયું છે તેનું અભિમાન લેશ માત્ર ન હોય એવા જેના લક્ષણ છે તે ઉત્તમ ભક્ત કહેવાય. હવે જેને ભગવાનનો નિશ્ચય હોય ને આત્મનિષ્ઠા પણ હોય તો પણ ભગવાનના ભક્ત ઉપર ઈર્ષા આવે, અને જો ભગવાન એનું અપમાન કરે તો ભગવાન ઉપર પણ ઈર્ષા આવે, જે મોટા થઈને વગર વાંકે આમ શીત કરતા હશે એવા જેના લક્ષણ હોય તે મધ્યમ ભક્ત જાણવો. અને ભગવાનનો નિશ્ચય તો હોય પણ આત્મનિષ્ઠા ન હોય, અને ભગવાનને વિશે પ્રીતિ હોય ને જગતના વ્યવહારને વિશે પણ પ્રીતિ હોય, અને સાંસારિક વ્યવહારને વિશે હર્ષ શોકને પામતો હોય તેને કનિષ્ઠ ભક્ત જાણવો. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 72મું.
ગઢડા પ્રથમના 72મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 4 છે, તેમાં બીજું કૃપાવાક્ય છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે અમારો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય અને અમારા સંતનું ને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતો હોય તે ભક્તનું કાળ કર્મ ભૂંડું કરી શકતા નથી અને એવી નિષ્ઠામાં ફેર હોય તેનું રૂડું થતું નથી. બીજી બાબતમાં ગરીબને કલ્પાવે, કોઈને માથે જૂઠું કલંક દે તથા પાંચ પ્રકારની સ્ત્રીઓનો ધર્મ ભંગ કરાવે તેને બ્રહ્મહત્યા જેટલું પાપ લાગે છે. ત્રીજી બાબતમાં અમારા મનુષ્ય ચરિત્રને અમારા ભક્ત દિવ્ય જાણે અને વિમુખ તથા કાચો હરિભક્ત દોષ પરઠે છે. ચોથી બાબતમાં અમે ક્ષર અક્ષરથી ન્યારા ને તેના આધાર છીએ અને અમારા એક એક રોમના છિદ્રમાં અનંત કોટી મૂળ અક્ષરરૂપી બ્રહ્માંડ પરમાણુવત રહ્યા છે. એવા જે અમે તે મનુષ્ય જેવી મૂર્તિ ધારીને મનુષ્ય જેવા ચરિત્ર કરીએ તેને કલ્યાણકારી સમજે એ જ અમારો પૂરો ભક્ત છે. પાંચમી બાબતમાં જેને અમારો મહાત્મ્ય વિનાનો નિશ્ચય હોય તેને કલ્યાણમાં સંશય રહે છે અને જેને અમારો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને કલ્યાણમાં સંશય નથી રહેતો. છઠ્ઠી બાબતમાં ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના ભક્તના લક્ષણ કહ્યા છે. પ્રશ્ન એક. પહેલા પ્રશ્નમાં અમારો નિશ્ચય મહાત્મ્ય સહિત હોય ને અમારા સંતનું ને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતો હોય તેનું કાળકર્મ મળીને ભૂંડું કરી શકતા નથી એવું એ ભક્તને અમારી ભક્તિનું અતિશય બળ છે એમ શ્રીજી મહારાજે કહ્યું, તે મહાત્મ્ય સહિત નિશ્ચય કેવો જાણવો અને સંતનું ને સત્સંગીનું મહાત્મ્ય કેવું જાણવું અને ભક્તિ કેવી જાણવી અને કર્મ ક્યા જાણવા અને કાળ કિયો જાણવો અને કાળ કર્મ ભૂંડું શું કરતા હશે? ઉત્તર એક. શ્રીજી મહારાજને પ્રકૃતિ પુરુષ, બ્રહ્મ તથા મૂળ અક્ષરના આત્મા જાણે અને અનંત મૂળ અક્ષરાદિક સર્વેને પોતાની અંતર્યામી શક્તિએ કરીને ધારણ કરી રહ્યા છે અને પોતાના તેજની એક એક કિરણના છિદ્રમાં અનંત મૂળ અક્ષરરૂપી બ્રહ્માંડ રહ્યા છે. એવા અતિશય ઐશ્વર્યયુક્ત, અતિશય નિર્લેપ, અતિશય અસંગી, અતિશય પ્રકાશે યુક્ત ને અતિશય સુખમય મૂર્તિ એવા ભગવાન શ્રી સ્વામી નારાયણ તેજ આ પ્રત્યક્ષ મનુષ્ય રૂપે દર્શન આપે છે. એવા જાણીને નિશ્ચય કર્યો હોય તે મહાત્મ્ય સહિત નિશ્ચય કહેવાય અને આવો મહિમા શ્રીજી મહારાજનો જાણે ત્યારે એમના આશ્રિતને પણ શ્રીજી મહારાજના જેવા જ દિવ્ય ને સમર્થ જાણે એ સંતનું ને સત્સંગીનું મહાત્મ્ય જાણ્યું કહેવાય અને શ્રીજી મહારાજને તથા એમના ભક્તને અતિશય દિવ્ય ને કલ્યાણકારી જાણીને સર્વ દોષે રહિત થઈને નિષ્કામ ભાવે અનુવૃત્તિએ સહિત અતિશય સેવાએ કરીને શ્રીજી મહારાજની તથા એમના ભક્તોની અતિશય પ્રસન્નતા મેળવી હોય તે ભક્તિ આ ઠેકાણે કહી છે. અને પૂર્વે કોઈક અતિશય ભૂંડા દેશ, કાળ, સંગાદિકે કરીને અતિશય ભૂંડા કર્મ થઈ ગયા હોય અને તે કર્મનો એના ચિત્તમાં અતિશય પાશ લાગ્યો હોય એ પ્રારબ્ધરૂપી કર્મ જાણવા અને અતિશય મલિન આચરણવાળા અધર્મી ને નિર્લજ મનુષ્યો રહેતા હોય તે સ્થળમાં નિવાસ થયો હોય તે કઠણ કાળ કહ્યો છે, અને તે ભક્તને પ્રારબ્ધે કરીને મલિન દેશમાં જવું પડે, ત્યાં શ્રીજી મહારાજનો કે સંતનો યોગ ન રહે ને નોખું રહેવું પડે, પણ કાળ કે કર્મ તે એને એવી નિષ્ઠામાંથી તથા ધર્મમાંથી પાડી શકે નહીં, તે ભૂંડું કરી શકે નહીં એમ જાણવું. પ્રશ્ન બે. બીજા પ્રશ્નમાં, અમે ક્ષર અક્ષર બેના આત્મા છીએ અને ક્ષર અક્ષર બેને અમારી શક્તિએ કરીને ધરી રહ્યા છીએ એમ કહ્યું, તે ક્ષર ક્યાં સુધી જાણવું અને અક્ષર ક્યાં જાણવા અને શક્તિ કહી તે શી જાણવી? ઉત્તર બે. મૂળ પ્રકૃતિ સુધી ક્ષર જાણવું, મૂળ અક્ષરને અક્ષર જાણવા અને શક્તિ જે પોતાના પ્રકાશરૂપ અક્ષર બ્રહ્મ તેણે કરીને એ બેને ધરી રહ્યા છે, અને તે પ્રકાશની કિરણો રૂપી જે રોમ તેને વિશે મૂળ અક્ષર રૂપી બ્રહ્માંડ અનંત રહ્યા છે એમ સમજવું. પ્રશ્ન ત્રણ. બ્રહ્માંડ તો અષ્ટાવરણ સુધી કહેવાય છે ને મૂળ અક્ષર રૂપી કહ્યા તે કેમ સમજવું? ઉત્તર ત્રણ. અષ્ટાવરણે સહિત અનંત પ્રધાન પુરુષ રૂપી બ્રહ્માંડ તે મૂળ પુરુષ રૂપી બ્રહ્મના પ્રકાશમાં રહ્યા છે, માટે મૂળ પુરુષ આગળ પ્રધાન પુરુષ રૂપી બ્રહ્માંડ કહેવાય, અને મૂળ પુરુષ છે તે વાસુદેવ બ્રહ્મના પ્રકાશને આધારે રહે છે, માટે વાસુદેવ બ્રહ્મ આગળ મૂળ પુરુષ રૂપી બ્રહ્માંડ કહેવાય, અને મૂળ અક્ષરના પ્રકાશને આધારે વાસુદેવ બ્રહ્મ રહે છે, માટે મૂળ અક્ષર આગળ વાસુદેવ બ્રહ્મરૂપી બ્રહ્માંડ કહેવાય, અને શ્રીજી મહારાજના પ્રકાશને આધારે અનંત મૂળ અક્ષર રહ્યા છે, માટે શ્રીજી મહારાજ આગળ મૂળ અક્ષર રૂપી બ્રહ્માંડ કહેવાય, માટે શ્રીજી મહારાજના રોમ એટલે બ્રહ્મ જ્યોતિની કિરણો તેને વિશે મૂળ અક્ષર રૂપી બ્રહ્માંડ અનંત રહ્યા છે એમ પરંપરાએ બ્રહ્માંડનો અંતર્ભાવ છે માટે કહ્યા છે. પ્રશ્ન ચાર. અમે જેવડા છીએ તેવડા ને તેવડા રહીએ તો બ્રહ્માદિકને પણ અમારા દર્શન કરવાનું સામર્થ્ય રહે નહીં એમ શ્રીજી મહારાજે કહ્યું, તે જેવડા એટલે કેવડા જાણવા અને બ્રહ્માદિક ક્યાં જાણવા? ઉત્તર ચાર. પ્રથમના 63માં વચનામૃતમાં જેમ વૈરાજનું રૂપ નજરે આવતું નથી અને મૂળ અક્ષરનું રૂપ નજરે આવતું નથી, તે તેમના અન્વય સ્વરૂપ સહિતનું રૂપ નજરે આવતું નથી એમ કહ્યું છે, તેમ શ્રીજી મહારાજનું તેજ અતિશય અપાર છે, તે તેજે સહિત શ્રીજી મહારાજ દર્શન આપે તો મૂળ અક્ષરાદિક કોઈ પણ દર્શન કરી શકે નહીં. ઉત્પત્તિ સમયને વિશે શ્રીજી મહારાજ પોતાના તેજરૂપ અંતર્યામી શક્તિ દ્વારે મૂળ અક્ષરને પ્રેરણા કરે છે, પછી તે અક્ષર વાસુદેવ બ્રહ્મ દ્વારે મૂળ પુરુષને પ્રેરણા કરે છે, પછી તે મૂળ પુરુષ માયા સાથે જોડાઈને સૃષ્ટિ કરે છે, તે પહેલી પ્રેરણા મૂળ અક્ષરને થઈ, માટે આ ઠેકાણે મૂળ અક્ષરને બ્રહ્મા કહ્યા છે. ઇતિ ગઢડા પ્રથમના 72માં વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.